तारीख 13-8-1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई भावनगर में प्रवचन पाना नंबर 3 और 4 सड़ंग प्रवचन नंबर 7।
સ્વાનુભવ માં આનંદ ગુણ શુદ્ધ થઈને પરિણમે છે અને તેનો આસ્વાદ એટલે અનુભવ થાય છે, તેમાંના કેટલાક મુખ્ય ગુણો અસાધારણ ગુણો છે, એનું ટૂંકામાં વર્ણન છે સંક્ષિપ્તમાં। ज्ञानो प्रगट प्रकाश अनंत गुणों ने जाने, अनंत गुणों ने जाने, ज्ञान रूपी विशेष गुण ने परिणति परिणमे, वेदे ने आस्वादे, ज्ञान गुण सर्व ने जाणवानो छे। અહીંયા સ્વાનુભવમાં અનંત ગુણને તે જાણે છે। નીચે છદ્મસ્થ અવસ્થામાં અનંત ગુણોને ગુણોના ભેદ સહિત નહીં જાણતા, અભેદપણે અનંત ગુણોને જાણે છે, અથવા આત્માના પૂર્ણ સ્વરૂપને જાણવામાં અનંત ગુણો છે, આત્માના અનંત ગુણો છે એવા સ્વરૂપને જાણવાનું થાય છે, એમ જાણે જ્ઞાનરૂપી વિશેષ ગુણને પરિણતિ પરિણમે અને તે જ્ઞાન શક્તિ પોતાની જ્ઞાનની વિશેષ પરિણતિએ પરિણમે છે, એટલે અપૂર્વ સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન પરિણામે જ્ઞાન ગુણ પરિણમે છે, પોતાને વેદે છે, પોતાનું જ સ્વસંવેદન કરે છે અથવા આસ્વાદે છે, વેદે છે એમાં આસ્વાદ લે છે, અનુભવ કરે છે, ત્યાં અનુપમ આનંદ ફળ નિપજે। જ્યારે જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય છે, શુદ્ધોપયોગ દ્વારા સ્વરૂપની લીનતા એકાગ્રતા પણ જ્ઞાન કરે છે, ત્યારે અનુપમ આનંદ ફળ નિપજે છે। જે આનંદને જગતના કોઈ પણ પદાર્થ દ્રવ્ય અથવા ભાવ સાથે ઉપમા આપી શકાતી નથી એવો આનંદ ત્યાં ઉપજે છે, એને અહીંયા ફળ કહ્યું છે, આનંદને ફળ કહ્યું છે। કેમ કે એથી આગળ પછી વિશેષ કોઈ ભોગવટાનો વિષય નથી, એ સ્વરૂપાનંદ છે, એ મુખ્યપણે શુદ્ધ પરિણામમાં ભોગવટાનો વિષય છે, એટલે એને ફળનું ઉપમા આપી છે, સમ્યક દર્શનને મૂળની ઉપમા આપી છે અને આનંદને ફળની ઉપમા આપી છે। શું પ્રાપ્ત કર્યું, અનુભવ કરીને શું મેળવ્યું, એમ કે તમે આ કામ કરો છો પણ તમને શું મળે છે એમાં, એમ પૂછાય છે, અથવા તમારા કાર્યની ફલશ્રુતિ શું, ફળ શું, એમ પૂછવામાં આવે છે। તો કહે છે કે અહીંયા જે સ્વરૂપનું આરાધન છે, જે જ્ઞાન છે, એનું ફળ શું કે જ્ઞાનનું ફળ આનંદ। જે જ્ઞાન સાથે આનંદ ન ઉપજે, સ્વરૂપનો આનંદ ન ઉપજે, એ જ્ઞાન પણ ખરેખર જ્ઞાન નહીં, અથવા આત્માનું જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન નહીં। સમ્યક જ્ઞાન આનંદથી સહિત છે, આનંદ સમેત ત્યારે આનંદ ન હોય, સમ્ય જ્ઞાન સહિતપણામાં એવું ન બને. જ્ઞાન અને આનંદ અવિનાભાવી પણ રહે છે. એટલે જ્ઞાનનો પ્રગટ પ્રકાશ થતાં અથવા સ્વસંવેદન થતાં ત્યાં અનુપમ આનંદ ફળ નિપજે છે. વચનાતીત, વિકલ્પાતીત, મનાતીત આનંદ ઉપજે છે. જે આનંદ મન દ્વારા પણ સમજી શકાતો નથી અથવા મન દ્વારા પણ જ્યાં પહોંચી શકાતું નથી, મનથી જેને જાણી શકાતો નથી, એવો અચિંત્ય આનંદ ઉત્પન્ન થાય છે. આ આનંદ અતિન્દ્રિય આનંદ હોવાથી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનથી આનંદને જાણી શકાય એવું આનંદનું સ્વરૂપ નથી. અહીંયા જ્ઞાન પણ અતિન્દ્રિય છે અને આનંદ પણ અતિન્દ્રિય છે. એટલે અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે, અતિન્દ્રિય આનંદ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતો નથી. આ આનંદ પાછળ જગતના ચક્રવર્તીના અને ઇન્દ્ર ઇન્દ્રાણીના સર્વ પ્રકારના સુખ અને આનંદને દુઃખના ખાતામાં લેખવામાં આવ્યા છે. એ દુઃખના વિભાગમાં જાય છે. ક્યાં એનું સુખનું નામ છે એ આ આનંદ પાસે સાચું ઠરતું નથી, એ ખોટું નામ છે. એટલે એવું ન સરખાવી શકાય કે ઇન્દ્ર કરતા પણ ઘણો આનંદ છે, અનંત આનંદ છે એમ. કેમ કે એ તો દુઃખ છે, દુઃખને સુખની સાથે કેમ મીંડવાય મેળવાય. જગતના જેટલા સુખ અને આનંદના પ્રસંગો અને જીવના પર્યાયો છે કે અમને અહીંયા સુખ છે, આનંદ છે, ચેન છે, મજા છે, શાંતિ છે, લીલા લહેર છે, એ બધા દુઃખ છે. આ આનંદ પાસે એ બધા દુઃખ છે. અને અહીંયા ઉપજેલો જે અનુપમ આનંદ ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગમાં પ્રથમ આનંદ આવે છે, એ આનંદ સીધ પરમાત્માના પરમાનંદની જાતનો આનંદ છે. જે સિદ્ધ દશામાં ભગવાન પરમાનંદ પણ બિરાજે છે એ આનંદની અહીંયા જાત છે. ત્યાં આથી અનંત ગુણો આનંદ છે, છે આ જ આનંદ. પણ ત્યાં જથ્થો વધારે છે, તારતમ્યતા વધારે છે, આથી અનંત ગુણી છે. તેથી તેને પરમ આનંદ કહેવાય છે, ઉત્કૃષ્ટ આનંદ કહેવાય છે, પરમાનંદ કહ્યું. જ્ઞાન બરાબર જાણે છે ત્યારે તો પદ્મ પ્રમલધારી દેવે શુદ્ધ ઉપયોગ અધિકારમાં નિશ્ચયથી સ્વાનુભવની દશામાં જ્ઞાન સ્વપર પ્રકાશક છે એની સિદ્ધિ કરી છે. ત્યાં જ્ઞાન આનંદને જાણતું હોવાથી જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને સાથે સાથે આનંદને પણ જાણે છે એમ કહીને નિશ્ચયથી પણ જ્ઞાન સ્વપર પ્રકાશક છે એ વાતની સિદ્ધિ આ દલીલથી કરી છે. એટલે આનંદને જાણે છે, બરાબર જાણે છે. બરાબર છે. પરિણતિનો લે ને ક્યારેક ઉપયોગનો પણ લે. એ આનંદ જુદો છે ને. બહારમાં જે લોકો જોવે છે કે ઇન્દ્ર બહુ સુખી છે, સૌધર્મ ઇન્દ્ર છે,
સૌથી સુખી ઇન્દ્ર બહારમાં છે લોકો,
તો એ 32 લાખ વિમાનના સ્વામી છે, કરોડો પસરાઓ છે, અસંખ્ય દેવો એની સેવા, એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. 32 લાખ વિમાન છે એમાં એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એટલી બધી દેવોની વસ્તી જેની સત્તાની આણ નીચે છે એમ કહેવાય. અને દૈવી ઇન્દ્રાસન ઉપર બિરાજે છે, ઇન્દ્રની સભા ભરાય. અને એ જ અંતરવૈરાગ હોવા છતાં, રાગથી વિરક્ત છૂટો પડેલો હોવા છતાં, દેવી ઇન્દ્રોના આભૂષણો સાથે ઇન્દ્રસભામાં જાય, માથે મુગટ પહેર્યો હોય, કાનમાં કુંડળ પહેર્યા હોય, કોઈ અંગ આભૂષણ વિનાનું અડવું ન હોય, અને એ પણ એવા દૈવી રત્નો જગજગાટ ને ધમધમાટ લાગતું હોય બધું, આ તો એના જોડા જેટલી કોઈની પાસે સંપત્તિ નથી. મલ્ટી બિલિયનર કહેવાય, પણ એના જોડા મોજડી જેટલી પણ કોઈની પાસે સંપત્તિ નથી. એવા રત્નો તો એના પગરખામાં હોય છે, છતાં એ અંતર વૈરાગી છે. પુણ્યના ફળમાં ભલે ઇન્દ્રપણી છે, તો પણ અંતર વૈરાગી છે, રાગથી વિરક્ત છે. ના, એના ઉપર લક્ષ નથી. એ તો જ્ઞાન ને પોતાના સ્વસંવેદન ઉપર પણ લક્ષ નથી, પણ છતાં એનો અનુભવ છે. એ જ રીતે આનંદ ઉપર પણ લક્ષ નથી, છતાં એનો અનુભવ છે. ઉપજે છે ને, હારે હારે પરિણમન છે આનંદનું, અને પરિણમન છે એનું વેદન પણ છે. અનંત ગુણનું વેદન છે, એમાં આનંદ વિશિષ્ટ ગુણ છે, એટલે જણાય આવે એવો ગુણ છે. હા, નિશ્ચયથી પોતાને જ્ઞાન પોતાને અનુભવે છે, તે નિશ્ચય સ્વાશ્રિતો નિશ્ચય પરાશ્રિતો વ્યવહાર વ્યવહાર જ છે, વ્યવહાર જ છે. એ તો પરને જ્ઞાન પરને વેદે છે એમ કેવું, એ વ્યવહાર છે. કેમ કે સ્વમાં પરની અપેક્ષા આવી ને, પણ એ અપેક્ષા કેમ ઊભી થઈ, કે જેવો આનંદ હતો એવો જ જ્ઞાનમાં પ્રતિબિંબિત રૂપ થઈને જણાય આવ્યો. હા, જેમ ક્રોધ પ્રતિબિંબિત થઈને જ્ઞાનમાં જણાયો, તો પણ જ્ઞાન ક્રોધ રૂપે ન થયું, જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું, એમ આનંદ આનંદ રૂપે રહ્યો અને જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું એમ કહેવું છે. નિશ્ચયથી જુઓ તો શુદ્ધ નિશ્ચયથી જ્ઞાન જ્ઞાન રૂપે છે, આનંદ આનંદ રૂપે છે. જ્ઞાન ગુણ કે જ્ઞાનનો પર્યાય, આનંદ ગુણ કે આનંદને પર્યાય ન થાય. એ ગુણ બીજા ગુણ રૂપે તો ન થાય, પણ છતાં જ્ઞાનનો જે સ્વભાવ છે તે અનુસાર એમાં એનું જણાવું થઈ જાય છે. એના ઉપર લક્ષ ન આપે તો એ જણાય છે એમ અહીંયા કહેવું છે. કઈ લક્ષ આપે તો જ જણાય, એવો જ્ઞાનનો પાંગળો સ્વભાવ નથી, વગર લક્ષે પણ જણાઈ જાય છે એમ છે. પ્રકાર સ્વભાવ ઉપર જ લક્ષ છે, છતાંય સહજપણે જણાઈ જાય છે. એટલે અહીંયા એક જગ્યાએ કહેશે કે સ્વરૂપના આનંદનો વિલાસ તો તારા જ્ઞાન કટાક્ષમાં છે, એવો શબ્દ વાપર્યો છે દીપચંદજી. જ્ઞાન કટાક્ષ એટલે, કટાક્ષ એટલે આ મશ્કરીને જે કટાક્ષ કહે છે એવો અર્થ અહીંયા નથી. કટ એટલે ખૂણો ને અક્ષ એટલે આંખ. અહીંયા જોતા અહીંયા ફલાણા બેઠા છે એમ ખબર પડે આંખના ખૂણેથી, એટલે કે કીકીને ફેરવા વિના પણ જણાઈ જાય એ આંખના ખૂણેથી જાણ્યું કહેવાય. તો કે સ્વરૂપનો આનંદ કેવી રીતે જણાય છે, ભોગવાય છે, એ તો જ્ઞાન કટાક્ષમાં ભોગવાઈ જાય છે. જ્ઞાનને આનંદ ઉપર લઈ જવું નથી પડતું ભોગવવા માટે. જ્ઞાન તો ત્રિકાળી ઉપર સ્થિર થયું છે અને આનંદ ઉપજે છે અને અનુભવાય છે એમ છે. કેમ આનંદ પર થયો ને, આનંદ પર થયો માટે પરાશ્રિતો વ્યવહાર, પરને આશ્રિત કથન કર્યું, સ્વનું કથન પરને આશ્રિત કર્યું માટે વ્યવહાર. સ્વનું કથન સ્વને આશ્રિત કરો તે નિશ્ચય, એ ન્યાય ત્યાં લાગુ પડે છે. ત્યાં પદ્મ પ્રભુલ દારી દેવે ન્યાય પણ એ જ આપ્યો છે કે સ્વાશ્રિતો નિશ્ચય અને પરાશ્રિતો વ્યવહાર. તો આનંદને અહીંયા પર ગણીને જ્ઞાન આનંદને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. પણ પોતાના ને પોતાના એ સ્વરૂપના સ્વભાવ તત્વો હોવાથી એને નિશ્ચય નિશ્ચયથી સ્વપર પ્રકાશ કહેવામાં આવે છે. અને પર પદાર્થોનું પ્રતિબિંબ પડે છે ત્યારે પરને જાણ્યું એમ કહ્યું તે વ્યવહારથી પર પ્રકાશક કહેવામાં આવે છે. ત્યાં વ્યવહાર નાખ્યો પછી નિશ્ચય વ્યવહારના ભાંગા જુદી જુદી રીતે કહેવાય છે. અસદભૂત વ્યવહાર છે, આ સદભૂત વ્યવહાર છે. પેલો સદભૂત ઉપચરિત વ્યવહાર છે ને આ સદભૂત અસદભૂત અનુપચરિત વ્યવહાર છે. એટલે તો નયની પદ્ધતિ એવી સરસ છે કે બધું ચોખ્ખે ચોખ્ખું એના ખાનામાં ખતવી શકાય છે કે આ રકમ આ ખતવણી આ ખાતામાં ખતવણી કરવાની, આ રકમની આ ખાતામાં ખતવણી કરવાની. એકે એક પર્યાય એનો નય વિભાગથી બરાબર એનું સ્થાન ચોક્કસ છે અને એનું માપ ચોક્કસ છે. ત્યાં અનુપમ આનંદ ફળ નિભજે. હવે જેમ જગતના જીવને સુખની સુખબુદ્ધિથી આકર્ષણ છે એટલે આવું બધું કહેવામાં આવે છે. અંદરનો મર્મ બીજો છે. સમ્યક દ્રષ્ટિ જીવ પણ સ્વરૂપનો જે આનંદ ઉપજે છે એના ઉપર લક્ષ દેતો નથી કે એને અવલંબતો નથી, પણ બીજાને દેખાડવા એમ કહેવાય છે કે જો ભાઈ તું દુઃખી છો, તારા તને પર્યાયમાં એકનું દુઃખ જ છે અવસ્થામાં, અને તું સુખ પાછળ અન્ય સ્થાનમાં અસ્થાનમાં મફતનો દુઃખી થઈને હેરાન થા છો, એના કરતાં તું આત્મામાં આવ તો તને આનંદ ફળ નિભજે, અનુપમ આનંદ તને ઉપજશે, એમ એને લાલચ દેવામાં આવે છે. પણ લાલચ દેનાર એમ જાણે છે કે આ કહેવાના જુદા છે, બતાડવાના જુદા છે ને ચાવવાના જુદા છે. એને ભલે આનંદથી આકર્ષિત કર્યો બીજા જીવને, પણ પોતે એ આનંદથી આકર્ષિત થતો નથી, એ તો લક્ષ પણ દેતો નથી. જો ઉપજેલા આનંદનું આકર્ષણ થાય ને એનું અવલંબન થાય તો દશામાં આનંદ ન રહે, દુઃખ થઈ જાય, મિથ્યાત્વ ઉપજે. અહીંયા તો આગળ એ કહેશે, આપણે ઇન્દ્રની વાત ચાલતી હતી કે ઇન્દ્રનું સમ્યક દ્રષ્ટિ, ઇન્દ્રનું ઇન્દ્રાવસન ઉપર લક્ષ જાય છે. વિકલ્પ આવે ને કે આ જે સભા છે દેવોની, અને સભામાં જઈને બેસવાનું છે એટલે પોતે પોતાના દૈવી મહેલમાંથી સભા ખંડમાં આવે અને ઇન્દ્રાસન ઉપર લક્ષ જાય કે અહીંયા બેસવાનું છે તો એનું એને દુઃખ થાય છે, એ વાત આમાં આવશે. બધા દેવો મારેથી નીચેના બીજા સ્થાને બેઠા છે અને મારું આસન ઇન્દ્રાસન સૌથી શ્રેષ્ઠ અને સૌથી મુખ્ય અને સૌથી આગળ છે એટલે મારું સ્થાન આખી સભામાં ઊંચામાં ઊંચું છે, એનું સુખ એને નથી, દુઃખ છે એને, એને એનું દુઃખ છે. નહીં, સ્થાન ઉપર લક્ષ જાય એનું દુઃખ છે. જે સ્થાન ઉપર લક્ષ ગયું એનું એને દુઃખ છે, કેમ કે એને આકુળતા વિકલ્પ થયો, એ આકુળતાથી શહીદ થયો, એમાં દુઃખ ઉપજ્યું. હોય તો પણ એ બધા વિકલ્પમાં દુઃખ છે, એને જેટલા વિકલ્પ થાય એમાં દુઃખ છે. કોઈ વિકલ્પ સુખનું સ્થાન નથી ને કોઈ વિકલ્પમાં સુખ નથી. હા, સુખ બુદ્ધિ તો હોય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પણ સુખ લાગે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. સુખ બુદ્ધિ તો અભિપ્રાયનો વિષય થયો, પણ પરિણમનમાં સુખ સુખ રૂપે પરિણમે, સુખ થાય છે એમ પરિણમે, તો એ દુઃખને દુઃખ જાણતો નથી, પણ ત્યાં દુઃખને સુખ જાણે છે. શરૂઆતમાં છે આ બાજુ, ડાબી હાથ બાજુ છે. હજાર નેત્ર થી ભગવાન ને ભક્તિ, ભક્તિની બહુમાનની દ્રષ્ટિથી અવલોકે છે, જોવે છે. અને ભગવાનની વિતરાગતા, બાળ અવસ્થામાં વિતરાગતાને પિછાણીને, એ પણ ચોથા ગુણ સ્થાને છે ભગવાન. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર પણ ચોથા ગુણ સ્થાને છે. બે ચોથા ગુણ સ્થાને છે. ગુણસ્થાન પાછું ઊંચું નીચું નથી. મિથ્યા દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિની ભક્તિ કરે, ખેર, એ તો એ પહેલા ગુણ સ્થાને છે ને આ ચોથા ગુણ સ્થાને છે. પણ આ બે ચોથા ગુણ સ્થાને એને એવી ભક્તિ કરે કે પગે ઘૂઘરા બાંધીને નાચે. 32 લાખ વિમાનનો સાહેબો એટલો નમ્ર થઈને ભગવાનની પાસે ઘૂઘરા બાંધીને નાચે. પગે નાચનારી જેમ પગે ઘૂઘરા બાંધે, એમ ઇન્દ્ર પગે ઘૂઘરા બાંધીને નાચે. અને એનું એને દુઃખ છે, એનું એને સુખ નથી. કેમ કે વિકલ્પ છે, એ પણ શુભ વિકલ્પ છે. એમાં એને સુખ નથી, પણ એમાં એને દુઃખ છે. આ જન્મ કલ્યાણકનો જ વિષય છે. જન્મ કલ્યાણક વખતે જ આટલી ભક્તિ કરે છે. અને એક ઇન્દ્ર અસંખ્ય તીર્થંકરોના જન્મ કલ્યાણક મનાવે છે, એટલું એનું મોટું આયુષ્ય છે સૌધર્મ ઇન્દ્રનું. કે સૌધર્મ ઇન્દ્રના સ્થાનમાં ઉપજેલો જીવ પોતાનું આયુષ્ય પૂરું થાય, એમાં અસંખ્ય મનુષ્ય લોકમાં તો અસંખ્ય તીર્થંકરો થઈ જાય છે. અસંખ્ય અબજો વર્ષ છે, સાગરોપમનું આયુષ છે. એટલે પલ્યોપમ ને પલ્યોપમની અંદર પણ કેટલા બધા વર્ષ છે.
32 પાનો
ઉદય છે. એને એમ છે કે ક્યારે મનુષ્ય થાવ, ક્યારે હું સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર વધારું, અને ક્યારે હું મારી પૂર્ણ દશાને પ્રાપ્ત કરું. મારો જે આત્મા પરિપૂર્ણ ગુણ સંપન્ન છે, એવી જેવું સ્વરૂપ છે એવી જ સદ્રશ પૂર્ણ દશા ક્યારે પ્રાપ્ત કરું, એવી અંદરમાં ભાવના અને અભિલાષા એમને રહે છે. તેથી મનુષ્ય ભવને દેવોને પણ અનુપ્રિય છે એમ કહેવાય છે. સોએ 100 ટકા, 1 ટકો ઓછો નહીં. ઇન્દ્રને 5મું ગુણસ્થાન ન આવે, અને અહીંયા અત્યારે આ ક્ષેત્રે 6થું 7મું આવે. અત્યારે આ ક્ષેત્રે જન્મેલાને અત્યારે 8-7થી ઉપરનું નથી, પણ 6થું 7મું તો આવે, ચોક્કસ વધારે છે. અને એવા મનુષ્ય પર્યાયે પ્રાપ્ત જે સાધુ ભગવંતો છે, એને ઇન્દ્રો આવીને નમસ્કાર કરે છે. દેવોમાંથી, દેવલોકમાંથી નીચે આવીને નમસ્કાર કરે છે, એને વંદવા આવે છે. ઇન્દ્રો પણ વંદે છે, ઇન્દ્રોથી વંદિત છે મુનિપદ. 32 પાનું છે. બરાબર છે. એક દેશ માત્ર નિજાવલોકન એવું છે, હજી તો જગન્યપણે ચોથે ગુણ સ્થાને નિજ અનુભવન એવું છે કે ઇન્દ્રાદી સંપદા વિકાર રૂપ ભાસે છે. ઇન્દ્રની પોતાની સંપદા ઉપર એને વિકલ્પ જાય છે તો એને રાગ ને વિકાર ને દુઃખ થાય છે, એવું એને ભાસે છે એટલે લાગે છે. ભાસે છે એટલે લાગે છે. જેની પ્રાપ્તિથી અનંત સંતો તેનું સેવન કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભવપાર થયા માટે પોતાના સ્વરૂપને સેવો, એમ કરીને અનુભવનો મહિમા કર્યો છે. એટલે અનુપમ આનંદ ફળ નિપજે એમ કહેવામાં પણ એ વાત ગર્ભિત છે કે ત્યાં પણ પર્યાયની મુખ્યતા થતી નથી અને એ આનંદનો સંતોષ થતો નથી. જેટલો આનંદ છે એટલી તૃપ્તિ છે અનુભવમાં, તો પણ પૂર્ણાનંદ પોતામાં ભર્યો હોવાથી એનાથી સંતોષ થતો નથી. એટલે તો મુનિ દશામાં એ વાત લીધી, બેન છે એ વાત લીધી કે મુનિરાજ અંદરમાં પોતાની વિતરાગ પરિણતિમાં આનંદ અમૃતની ધારાનો અનુભવ કરે છે, પણ એ ધીમી ધારા એમને પોસાતી નથી. એમને તો એક સાથે એક સમયમાં પૂર્ણાનંદ લેવો છે, આ ધીમી ધારા છે. નીચેના ગુણસ્થાનેથી એમ કહેવાય કે મુનિ દશા તો આનંદનું પ્રચુર સ્વસંવેદન છે એવી મુનિ દશા છે, કેમ કે અહીંયા જગન્ય આનંદ છે એટલે. પણ એ મુનિ દશામાં પોતે આવે ત્યારે એમ કહે છે કે આ તો ધીમી ધારા છે, અંદરમાં અખૂટ આનંદનો ખજાનો પીડ્યો છે અને અંદરથી ધાર આવે એ કેમ કામ આવે, અંદરથી તો ધોધ પડવો જોઈએ, ધારાનો કામ આવે. તો અહીંયા એને સંતોષ નથી લીધો. એટલે અપૂર્ણતામાં સંતોષ થવું એવું પણ સાધકનું ધ્યેય પૂર્ણ હોવાને લીધે બનતું જ નથી કે અપૂર્ણતામાં પણ એ સંતોષ પામે. મિથ્યાદ્રષ્ટિ જીવ તો શુદ્ધિ થયા વિના માત્ર થોડો ઉઘાડ થાય તો પણ એને ઉઘાડનું અહમપણું થાય છે, મારામાં ઘણું છે અને બીજા પાસે એવું નથી. દ્રષ્ટિ નીચે છે ને એ બીજા પાસે નથી, નીચેવાળાને જોવે છે. સમ્યક દ્રષ્ટિ તો મુનિ દશામાં આવે તો પણ કહે છે કે ન પમતો ન પમતો જાણગો દુજો ભાવો, પ્રમત અપ્રમત હું નહીં, હું તો પરિપૂર્ણ જ્ઞાયક છું, મારું સ્થાન બીજું, આ મારું સ્થાન નહીં, એમ કરીને પૂર્ણતાને અવલંબે છે, પૂર્ણ સ્વરૂપને અવલંબે છે અને અપૂર્ણ દશામાં ક્યાંય સંતોષ પામતા નથી.
અવલંબન ક્યારેય છૂટેલી બહુ સરસ વાત.
એવું જ દ્રવ છે, એવું જ દ્રવ છે કે જેનું અવલંબન અને લક્ષ્ય છૂટી શકવા યોગ્ય નથી તેથી છૂટતો નથી, એમ છે.
છૂટે તો પડે
ખલાસ. એ પ્રમાણે જેમ જ્ઞાન પરિણતિ એ પરિણમે છે એ જ પ્રમાણે દર્શનને પરિણતિ પરિણમે, વેદે આસ્વાદે અને સુખફળ નિભજે. એ રીતે દર્શન પણ પોતાના પરિણામે પરિણમે છે, એનું પણ વેદન આવે છે, એનું પણ આસ્વાદ થાય છે. એ ચૈતન્યમાં લઈ લીધું, જ્ઞાન અને દર્શન બંને ચૈતન્યના અવયવ છે એટલે ત્યાં સુખ અને આનંદ પણ ઉપજે છે. એ જ રીતે સર્વ ગુણોને પરિણતિ પરિણમે, વેદે અને આસ્વાદે. જેમ આનંદ અનંત અખંડિત અનુપમ રસ સહિત ઉપજે, વેદે આસ્વાદે અને આનંદ પણ એ જ પ્રકારે અનંત અખંડિત અનુપમ રસ સહિત ઉપજે છે, ત્યાં પણ અખંડ આનંદ છે. અખંડ આનંદ એટલા માટે લીધો છે કે ઇન્દ્રિયના વિષયની કલ્પિત આનંદ અને કલ્પિત સુખમાં ખંડિત આનંદ છે, ઉપયોગ છે, એ ભમે છે, ફરે છે ભિન્ન ભિન્ન વિષયમાં, એટલે એને ખંડ ખંડ ઉપયોગ કહે છે. અને એ આનંદ અથવા સુખમાં પણ ખંડ ખંડપણું છે, ખંડખંડપણું છે ભલે ન સમજાય પણ એમાં અસંતોષ છે અને અતૃપ્તિ ભાવ છે એ સમજી શકાય એવો છે, કેમ કે એ અખંડિત પરિણમન નથી. જ્યારે અહીંયા જેટલો આનંદ ને સુખ છે એટલો તૃપ્તિ ભાવ પણ છે. પૂર્ણતાની સાથે મીંઢવતા એ પૂર્ણ નથી, તો પણ જેટલો છે એની જાતનો હોવાથી એટલી તૃપ્તિપણું પણ ત્યાં છે. હા, એમ તો હજી અપૂર્ણ છે ને, એટલે છઠ્ઠ સાતમેથી છઠ્ઠે આવે ત્યારે આનંદ ઉપયોગ બદલી જાય છે, એટલે ઉપયોગમાં જે આ જેટલો આનંદ આવે છે એટલો પરિણતિમાં વ્યક્ત આનંદ હોતો નથી. હા, પરિણતિની અપેક્ષા એ અખંડ છે, એ તો લેવલ જ બદલાઈ ગયું. જે પરિણતિમાં શુદ્ધિ છે એટલી શુદ્ધિ તો ચોથા ગુણ સ્થાને શુદ્ધો ઉપયોગમાં ન લીધી, એટલા માટે જેટલી શુદ્ધિ છે એટલો આનંદ છે એ કહેવાની જરૂર નથી. પણ જેટલી પરિણતિની શુદ્ધિ છે છઠ્ઠા ગુણ સ્થાને આહારના કાળમાં મુનિરાજને કે નિંદ્રાના કાળમાં મુનિરાજને, એટલી શુદ્ધિ શુદ્ધો ઉપયોગમાં નિર્વિકલ્પ દશામાં ચોથા ગુણ સ્થાને નથી. કેમ કે એ ગુણ સ્થાન ચોથું ને આ ગુણ સ્થાન છઠ્ઠું, ભલે સ્વિકલ્પ દશા છે ને અહીંયા નિર્વિકલ્પ દશા છે, તો પણ વિકલ્પનું હોવા ન હોવાને માત્ર અહીંયા માપ નથી, વિકલ્પનું હોવા ન હોવાપણા સાથે અહીંયા માપ નથી, અહીંયા વિતરાગતા સાથે માપ, કેટલી વિતરાગતા થઈ એનું માપ છે. સ્વભાવ છે તો વેદાય છે, એનો વિદ્વાનનો સ્વભાવ હોય એ વેદે નહીં તો શું કરે, સહેજ જ વેદાય છે. પ્રશ્ન શું છે? દર્શન ચૈતન્યમાં લીધું ને, એટલે દર્શન છે ને એ ચૈતન્યનો જ અંશ છે ને, એટલે એમાંય વેદકતા છે, એમાંય સ્વપર પ્રકાશકતા છે, એમાંય છે. દર્શન સ્વને પણ દેખે ને પરને પણ દેખે, એટલે એ ચૈતન્ય હિસાબે લીધું છે. મૂળ તો ગુણ એક ગુણ લઈએ તો એ ચેતના ગુણનો વિભાગ જ છે. સામાન્ય રીતે દર્શન અને વિશેષ તે જ્ઞાન, ચેતનામાં વેદવાનો ગુણ છે. તેથી સર્વગુણોના રસનો પરિણતિ દ્વારા અનુભવ કરાવવામાં આવ્યો, અથવા સર્વગુણોના રસનો સ્વાદનો પરિણતિ દ્વારા અનુભવ થાય છે એને જ સ્વાનુભવ કહેવામાં અથવા આત્માનુભવ કહેવામાં આવે છે. આ આત્માનુભવ એ ક્ષણમાં, પ્રથમ ક્ષણમાં જ અનંત જન્મ મરણના ભૂક્કા બોલાવે છે. આ જગતમાં જન્મ મરણ રૂપ પરિભ્રમણના નાશનું આ એકમાત્ર કારણ છે. જે સ્વરૂપ જ્ઞાન થયું, જે સ્વાનુભવ થયો, એ એક જ પરિભ્રમણના નાશનું કારણ છે, જન્મ મરણના નાશનું કારણ છે. પહેલું વહેલું જન્મ મરણનું બીજ છે એને ત્યાં બાળે છે,
બરોબર,
એટલે પછી એમાંથી આગળ વધવાનું બનતું નથી. તેથી સર્વગુણોના રસનો પરિણતિ દ્વારા અનુભવ કરાવવામાં આવ્યો એ જ પ્રમાણે દ્રવ્યને પરિણતિ પ્રમે વેદે આસ્વાદે અને આનંદ પામે ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો. અહીં અવલંબન લેવું, એ જ પ્રમાણે દ્રવ્યને પરિણતિ પરિણમે, એટલે પરિણતિ દ્રવ્યને અવલંબે, પરિણમીને દ્રવ્યને અવલંબે, દ્રવ્યને વેદે, દ્રવ્યને આસ્વાદે, એટલે દ્રવ્યત્વ ભાવ છે, દ્રવ્યનો જે દ્રવ્યત્વ ભાવ છે એને અવલંબે, દ્રવ્ય રૂપે પોતાને અનુભવ કરે, વેદે આસ્વાદે, અને ત્યાં પણ આનંદ ઉપજે. આનંદ તો જ્યાં સ્વાનુભવ છે ત્યાં આનંદ ઉપજે છે, ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો. અનુભવ પ્રકાશ ગુણ પરિણતિ એક રસ થતા થાય છે. પાઠાંતર પણ દીધું છે કે અનુભવનો રસ ગુણ પરિણતિ એક રસ થતા થાય છે, એટલે એમાં ભિન્ન ભિન્ન ભેદ પડતા નથી. વિવિક્ષા ભેદે જ્ઞાન ગુણની વાત કરી, દર્શન ગુણની વાત કરી, એક દ્રવ્યત્વનું જુદું પાડીને દ્રવ્યની વાત કરી, પણ ખરેખર અનુભવ છે એમાં તો અનંત ગુણની પરિણતિનો એક રસ થઈ જાય છે, અને એ રીતે અનુભવનો પ્રકાશ થાય છે અથવા અનુભવનો રસ થાય છે, પણ એને અનુભવ રસ કહેવામાં આવે છે. એ એક રસ થયેલું છે, અનંત ગુણોનું એક રસપણું જેમાં છે, અનંત ગુણોનું પરિણામ, ગુણ પરિણતિ એક રસ થતા, અનંત ગુણની પરિણતિ એક રસ થઈને અનુભવમાં આવે છે એને અનુભવનો પ્રકાશ કહેવામાં આવે છે. એ જ વસ્તુનું સ્વરૂપ છે, એ જ વસ્તુનું સ્વરૂપ છે, અથવા એ જ વસ્તુનું સ્વરૂપ બાર અંગના સાર રૂપ કહેવામાં આવ્યું છે. બાર અંગનો સાર શું? કે સ્વાનુભવ છે તે બાર અંગનો સાર છે, જેમાં અનંત ગુણની પરિણતિ એક રસ થઈને અનુભવાય છે એ બાર અંગનો સાર છે. બાર અંગમાં જે કાંઈ કહેવાનું તાત્પર્ય છે એ તાત્પર્યભૂત વાત હોય તો આ અનુભવની છે, અથવા બીજી સર્વ વાતોનો વિસ્તાર અનુભવની નજીક લઈ જવા માટે કર્યો છે. કોઈ જીવ થોડે દૂર છે, કોઈ એથી વધારે દૂર છે, કોઈ એથી વધારે છે, કોઈ ઘણો દૂર છે, કોઈ અતિ ઘણો દૂર છે, એ સર્વ જીવોને જે ઉપદેશ છે તે તમામ સ્તરના જીવોને અનુભવની નજીક લઈ જવા માટેના ઉપદેશ છે. એમ કેવું છે, કહેનારના લક્ષમાં અથવા ઉપદેશનું કેન્દ્ર સ્થાન આ એક છે કે કોઈ પણ રીતે જીવને સ્વાનુભવમાં લાવવો છે. એ પહેલાં એને બીજે ક્યાંય અટકવા દેવો નથી, આમ કહેવાનું તાત્પર્ય છે. ચાર અનુયોગમાં ઉપર ટપકે જુઓ તો જુદું જુદું કહ્યું છે. મૂળમાં તો બધે અનુભવ કરાવવાની વાત છે. ચારે અનુયોગમાં ચારે અનુયોગ અનુભવ કરાવવા માટે છે, અને અનુભવ થયો હોય તો એની વૃદ્ધિગત પણ કેમ થાય એના માટે છે, પૂર્ણતા થાય એના માટે છે. એ ચારે અનુયોગનો એક જ વિષય છે ખરેખર. એટલે જ અનુભવ કે જે આત્માને આધારે થાય છે અને જેને અધ્યાત્મનો વિષય તેથી કહેવામાં આવે છે એ ચારે અનુયોગમાં છે. અધ્યાત્મ તો ચારે અનુયોગમાં છે, ક્યાંય એકે અનુયોગ એવો નથી કે જેમાં અધ્યાત્મ નથી, પણ ઓછા વધતા પ્રમાણમાં એ વિષય આવે. દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મ મુખ્ય છે અને વિશેષ પ્રમાણમાં છે. તેથી દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે. શ્રીમદજી આ શબ્દ વાપરા છે,
પરમ ગંભીર.
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. એમ લીધું, કેવું લીધું? શુક્લ ધ્યાનનું કારણ છે એમ લીધું. કેમ કે જે શુક્લ ધ્યાનની દશામાં સ્વદ્રવના ઊંડાણમાં ઉપયોગ ચાલ્યો જાય છે, સ્વદ્રવ સ્વભાવના અગાધ ઊંડાણમાં ઉપયોગ ઊંડો ઉતરી જાય છે, ત્યારે શુક્લ ધ્યાન પ્રગટે છે. તો એમ કહ્યું કે શુક્લ ધ્યાનને આધારભૂત જે વિષય છે એ દ્રવ્યાનુયોગનો વિષય ઉદ્રવ છે, એ શુક્લ ધ્યાનનું કારણ છે. એટલે પરમ ગંભીર છે એમ કહેવામાં આવે. પેલા ત્રીજા પાને વચ્ચેના પેરેગ્રાફની ત્રીજી લીટી, કે દ્રવગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. તેમાં દ્રવનો દ્રવ રૂપે અનુભવ, અહીંયા કહ્યું ને, દ્રવને પરિણતિ પરિણમે વેદે આસ્વાદે. દ્રવને દ્રવના સ્થાનમાં રાખીને, એટલે કે અવલંબનના સ્થાનમાં રાખીને સ્વાનુભવ પ્રગટ થયો, ત્યાં દ્રવનો યથાર્થ અનુભવ થયો. એ દ્રવ્યમાં રહેલા ગુણભેદોનું જ્ઞાન થવા છતાં ગુણભેદનો વિકલ્પ ન રહ્યો ને અનુભવ થયો, તે ગુણનો યથાર્થ અનુભવ થયો. ત્યારે પરિણતિમાં આનંદ, અનુપમ આનંદ ઉભ્યો, છતાં એનું અવલંબન ન લીધો ને અનુભવ કર્યો, એ પર્યાયને યથાસ્થાનમાં યથાર્થપણે રાખીને અનુભવ કર્યો. આમ દ્રવ ગુણ પર્યાયને યથાર્થ અનુભવવા તે સ્વાનુભવ છે. આમ છે, દ્રવને દ્રવના સ્થાનમાં, ગુણને ગુણના સ્થાનમાં, પર્યાયને પર્યાયના સ્થાનમાં રાખ્યા. મિથ્યા દ્રષ્ટિને પર્યાયનો અનુભવ છે. પર્યાયમાં પણ એ જ્ઞાનને ચૂકી ગયો હોવાથી કશાય ન જેને અનુભવ છે. રાગાદી જે થાય છે, જે જે કાળે જેવા જેવા રાગાદી ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, તેનો હું પણ તેનો તેટલો જ ભાવ, એટલો માત્ર ભાવ હું છું, એવો જે એનો અનુભવ છે. કશાય જીવડો જેટલો જ હું, એવો જે અનુભવ છે, એ એક સમયના કશાય અંશને આખું દ્રવ્ય માનીને અનુભવે છે. કેમ કે એવડો એટલો હું એમ છે અનુભવમાં. હું રાગવાળો, હું દ્વેષવાળો, મનુષ્યની સમય સમયની યોગ્યતા છે. હું મનુષ્ય સમય સમયની યોગ્યતા છે, કેમ કે કોઈ પણ સમયે ખલાસ થાય છે યોગ્યતા. હું માણસ તો કહે છે કે એ મિથ્યા દ્રષ્ટિપણે પર્યાયને દ્રવ્યપણે અનુભવે છે. એ વ્યવહારાભાસી નિશ્ચયાભાસી દ્રવ્યને જાણ્યા વિના, ઓળખ્યા વિના, અવલંબ્યા વિના, માત્ર કલ્પિત દ્રવ્યનો વિકલ્પ કરે છે એવી પર્યાયને અવલંબે છે તે નિશ્ચયાભાસી. પણ એમાં દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ ક્યાંય આવતો નથી. મિથ્યા દ્રષ્ટિપણામાં દ્રવ્યગુણ પર્યાયની કોઈ શાસ્ત્રના આધારે વ્યાખ્યા કરે, શાસ્ત્રના આધારે એનું જાણપણું કરે શાસ્ત્ર ભણતરથી, તો પણ ત્યાં દ્રવ્યગુણ પર્યાયનો અનુભવ છે એમ ન કહી શકાય. દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ એ જ્યારે સ્વાનુભવ પ્રગટ થાય છે ત્યારે જ થાય છે, અને ત્યારે જ એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન એવું નામ મળે છે. એ પહેલાં જ્ઞાન પ્રમાણ નથી. ભલે દ્રવ્યગુણ પર્યાયનું જાણપણું ને ભણતર હોય તો પણ એ જ્ઞાન પ્રમાણ નથી. શાસ્ત્ર સાથે એવું જાણપણું સુસંગત દેખાતું હોય તો પણ જ્ઞાન પ્રમાણ નથી. જ્ઞાન ત્યાં અપ્રમાણ છે અને મિથ્યા જ્ઞાન છે. પર્યાયમાં અટકતો નથી, કોઈ ભેદમાં અટકતો નથી. દ્રવ્યને અવલંબે છે, દ્રવ્ય સ્વભાવને અવલંબે છે, પણ એ દ્રવ્ય સ્વભાવના વિકલ્પમાં અટકતો નથી. દ્રવ્ય સ્વભાવને અવલંબતા એ સ્વભાવમાં અપેક્ષિત ગુણભેદો છે, ધર્મો છે, એનું નિર્વિકલ્પ જ્ઞાન ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. એને વિકલ્પવાળું નહીં પણ નિર્વિકલ્પ જ્ઞાન ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. પછી એનો વિકલ્પ પણ એને આવે તો પણ એને એનો સ્વાન જે પરિણતિમાં સ્વાવલંબન છે એટલે એમાં એ વિકલ્પને હું પણ અનુભવતા નથી. એ ગુણનો યથાર્થ અનુભવ છે. ગુણ ભેદમાં અટકે છે તે ગુણનો અયથાર્થ અનુભવ છે. ગુણ ભેદમાં અટકતા નથી છતાં ગુણોનું જ્ઞાન રહે છે તે ગુણનો યથાર્થ અનુભવ છે. બહુ સૂક્ષ્મ વિષય છે. ચિદવિલાસમાં થોડી સ્પષ્ટ વાત છે. કેટલાક પ્રકરણ છે એમાં એક નિશ્ચયનું પ્રકરણ છે, વ્યવહારનું પ્રકરણ છે, નિશ્ચયનું પ્રકરણ પણ છે, નયોનું પણ પ્રકરણ છે, અનેક પ્રકરણ છે એમાં એક નિશ્ચયનું પ્રકરણ છે. 53 પાનું છે એમાં નિશ્ચયના પ્રકરણમાં. એમાં જ્ઞાન કેવી રીતે ગુણોને જાણે છે, દ્રવ્ય ગુણ પર્યાયનો યથાર્થ અનુભવ લીધો ને, તો એમાં યથાર્થતા શું છે એનો થોડોક નમૂનો છે. અહીંયા વિષય તો જરા ઊંડો છે પણ થોડોક નમૂનો બહુ સારો આવ્યો છે. વળી અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો, શું કહે છે, આ દીપચંદજીની જ રચના છે. એનું સિદ્ધાંત જ્ઞાન બહુ સૂક્ષ્મ હતું, એ ચિદવિલાસથી ખ્યાલમાં આવે છે કે વળી અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો પણ ગુણને જુદા ન દેખવા. આ જ્ઞાન સમ્યક જ્ઞાન કેવી રીતે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કરે છે એને વર્ણવે છે કે અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો પણ ગુણને જુદા ન દેખવા. વળી કહે છે કે ગુણને જુદા ન દેખવા તો પછી જ્ઞાન એક ગુણ છે, આનંદ એક ગુણ છે, એક એક સુખ એક એક ગુણ છે ને, તો એનું જ્ઞાન તો કેવી રીતે પછી થાય જો જુદો ન દેખો તો કે એની રીત છે સમ્યક જ્ઞાનમાં કે તેમજ અનંત શક્તિ વડે જે ગુણ છે. એક એક ગુણની શક્તિ કેટલી? અનંત. કે અનંત શક્તિ વડે જે ગુણ છે તે એક ગુણને જ દેખો, તે શક્તિને જ ન દેખવી. ઠીક, શું કહ્યું? વિષય થોડો સૂક્ષ્મ છે. કે અનંત શક્તિ વડે જે ગુણ છે તે ગુણને, એટલે એક ગુણના અનંત સામર્થ્યને દેખવો. એક ગુણના અનંત સામર્થ્યને જુઓ પણ એક શક્તિને સાવ જુદી પાડીને ન જુઓ, એના અનંત સામર્થ્યને જોઈ લ્યો. એમ લેવું છે. તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન દેખવા, તે શક્તિને એકને જ દેખવી. હવે આ પર્યાયનો વિષય લીધો. પર્યાયમાં ઓછું જ્ઞાન, વધારે જ્ઞાન, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ન જુઓ કે છે. એના જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદને ન દેખવા પણ એમાં શક્તિને જોવી. જેમ કે જ્ઞાન પર્યાય છે, જ્ઞાનનો ઉપયોગ છે, તો એમાં જ્ઞાન શું જાણે છે એ તો એક બાજુ રાખો, જ્ઞાકાર જ્ઞાનને તો એક બાજુ રાખો, પણ જ્ઞાન ઓછું છે કે વધારે પરિણમ્યું છે, જઘન્ય ભાવે પરિણમ્યું છે કે મધ્યમ ભાવે, મધ્યમ કોટિનું પરિણમન છે કે ઉત્કૃષ્ટ કોટિનું પરિણમન છે એમ ન જુઓ. એમાં જે જ્ઞાન શક્તિ છે એને જ માત્ર જુઓ. શક્તિને જોતા એક શક્તિને જુદો ન પાડો પણ પરિપૂર્ણ સામર્થ્યને જુઓ એના, અને અનંત શક્તિના પુંજને જુઓ. એક શક્તિને જુદું પાડીને ન જુઓ. આવું જ્ઞાનનું, સમ્ય જ્ઞાનનું સમગ્ર પ્રકારે પરિણમન એક સાથે દ્રવગુણ પર્યાયમાં થાય છે એને દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ, એને સમ્યક અનુભવ, એને સ્વાનુભવ, એને દ્રવગુણ પર્યાયને યથાર્થ જાણ્યા એમ કહેવામાં આવે છે. ન જાણવું એમ કહે છે. શક્તિના જઘન્ય ઉત્કૃષ્ટ પરિણમનને ન જોવું. ન જોવું એટલે મુખ્ય ન કરવું. એમ આ જ્ઞાન ન થાય એમ નથી કહેવું, પણ એના ઉપર લક્ષ ન દેવું. આવું જે અભેદ દર્શન, આવું જે અભેદ દર્શન, એક જ રૂપનું દર્શન, તેને પણ અભેદ દર્શન રૂપ નિશ્ચય સંજ્ઞા કહીએ છીએ. આને નિશ્ચય પરિણમન કહેવામાં આવ્યું છે. મોક્ષ માર્ગમાં જે નિશ્ચય રૂપ પરિણમન છે તે આવા પ્રકારનું હોય છે. તે નિશ્ચય પરિણમન કહો, શુદ્ધ પરિણમન કહો, સમ્યક યથાર્થ પરિણમન કહો, ધર્મ પરિણમન કહો, તે આવું છે. એવી રીતે વાત એક પરિગ્રહ ને એ ભેદ બધો વ્યવહાર થઈ ગયો. એ જગન્ય ઉત્કૃષ્ટનો ભેદ વ્યવહાર, એક એક ગુણનો ભેદ વ્યવહાર, એ બધો વ્યવહારમાં નાખી દીધો. આ નિશ્ચય છે. હા, જ્ઞાનમાં તો પ્રત્યેક ગુણના પરિણમનને અનંત ગુણનું રૂપ છે, પણ જ્ઞાનમાં શુદ્ધતા હોવાથી અનંત ગુણના, અનંત ગુણનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એનું ઓળખાણ થઈ જાય છે. જ્ઞાન ઉપરથી એની ઓળખાણ થઈ જાય છે. એ તો કોઈ જેને પોતાની મૂડીની ઊંફ છે, આત્મા દ્રવ છે ને, એ દ્રવ પોતાની મૂડી છે અનંત ગુણની, તો કોઈ ગણવા બેસે જ રોડ દુખીને કે તિજોરીમાં આટલા, બેંકમાં આટલા, માલમાં ગોડાઉનમાં આટલા, ઉઘરાણીમાં આટલા, પૂછીને આપ્યા એટલા, આટલા દાગીનામાં આટલા, મકાનમાં આટલા, એવું કંઈ ગણવા બેસે છે. એક સાથે હું કરોડપતિ છું, અભેદ ભાવે પડ્યું છે. અને જો એવા વિચારે ચડે તો ઊંઘ આવે દુઃખી થઈ જાય. શ્રીમંત માણસ નો પરિચય થયો, બહુ ભલા માણસ હતા, એકદમ સજ્જન માણસ હતા, ડેરાવાસી હતા. તો નવો નવો પરિચય હતો, પણ કુદરતી એક પ્રસંગે 3 દિવસ એને ત્યાં મુંબઈમાં રહેવાનું છે, સિલ્ક મિલ છે મુંબઈમાં. એમ દેખાય સજ્જનતા ઘણી, કેમ કે પોતાનું નામ ન આવે એવી રીતે આડા હાથે હજારોની સખાવત કરી દે, ગરીબ કુરબાના ઘરે અનાજ મોકલી દે, વિદ્યાર્થીઓને ફી ભરી દે, પુસ્તકો મોકલી દે. શું ભાવનગરના છે, આવે અહીંયા તો 5-15 દિવસ રહી જાય તો 10-20-25 હજાર રૂપિયા એવી રીતે ખાનગીમાં વાપરી નાખે. ક્યાંય પોતાનું નામ ન આવવું જોઈએ, બીજાના સગા સંબંધી હોય એને કે કા તમે કામ પતાવી લેજો, કે મારું નામ ન આવે. બહુ સજ્જન માણસ, વાત કરતા કરતા બોલી ગયા, તો મારે રાત્રે નોવેલ વાંચવી પડે. કે નોવેલ વાંચતા વાંચતા 11-12 લગભગ ઊંઘ આવે, એ પહેલા અમથી ઊંઘ ન આવે, નોવેલ વાંચતા વાંચતા એટલે પછી ઊંઘ આવે એટલે બાજુમાં મૂકી દઉં ચોપડી, વાર્તાની ચોપડી વાંચે. કેમ એવું બધું, એટલું બધું શું છે, તમારે ત્યાં શાંતિ છે. મુંબઈની ધમાધમમાં નહોતા, પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેવું ને રેશમ બજારમાં બહાર કાલબદલી ઉપર એને ઓફિસ હતી, એટલે ક્યાંય જેને આમ 2 કલાકની મુસાફરી કરીને ઓફિસે આવું ને વળી જવું ને આમ કંટાળો આવે ને એવું કાંઈ જીવને, હાલીને જાય તો 5 મિનિટ લાગે. એવું બધું ન હું ઉપાધિ છે, એ મજાનું બધું સરખું છે, બધી સરખાઈ દેખાય બહારમાં જોવા. ઊંઘ આવતી નથી, કારણ શું છે, તો કે જો વાંચું નહીં ને તો વિચારે ચડી જાવ. ઠીક, જે પૂર્વકર્મના યોગે સંયોગની જે નજીકપણું છે કે આ મારા સંયોગો, એનું મહત્વ છે, કેટલી આકુળતા ઉપજાવે છે, કે એ મહત્વ એટલી આકુળતા ઉપજાવે કે એની નિંદર હરામ કરી દે છે. આ પરિસ્થિતિ ઉપજે છે, મહત્વનો રસ કેટલો છે એ શું ખબર પડે. કસાય કરે માણસ, ગુસ્સો કરે તો ખબર પડે કે આ ક્રોધી છે, બહુ કસાય છે. પણ મહત્વના રસમાં કેટલો કસાય રસ રેડાય છે એ દેખાતો નથી, બીજાને દેખાતો નથી, ને પોતાનું અવલોકન ન હોય તો પોતાને દેખાતો નથી. આ દશા થાય, એ દરિયો છે ડૂબી ગયો એની અંદર. એટલે ગુરુદેવ કહેતા કે આ પૈસાવાળા છે, કરોડપતિઓ છે, બધા દુઃખના ડુંગરામાં ડૂબેલા છે એમ કહેતા. ક્યાંય કોઈને સુખ છે એ વાત સાચી નથી, લોકો ભલે માને. એને પોતાનો જે પ્રાપ્ત સંયોગ છે ને, આટલા લાખ છે અથવા મારી પાસે આ છે, આ છે, આ છે, મારું કુટુંબ સારું છે, મારું ફલાણું મકાન સારું, આ ફલાણું, જે એના કહેવાતા સંયોગો ઉપર મમત્વનો રસ છે ને, એ તો જે દાન દે છે તો એની સજ્જનતા બતાવે. કે સજ્જન એવો માણસ કે સામાન્ય રીતે દાન દે એને તો નામ જોઈએ. શું મારું નામ તો બરાબર લોકોને ખબર પડવી જોઈએ કે મેં આટલું દાન દીધું, એવું નહીં એમ સજ્જનતાવશ. ખરેખર લૌકિક વ્યવહારમાં અતિ સજ્જન માણસ હતા, એમાં કોઈ સવાલ નહીં. તો એ માણસને જેનું જીવન વ્યવહાર શાંત સજ્જનતા ભર્યો દેખાતો હોય, એ માણસ પણ અંદરથી આટલો બધો દુઃખી હોય કે એને ઊંઘ ન આવે, એ જલ્દી સમજાય એવો વિષય નથી. પણ એનું કારણ છે કે જે મમત્વનો રસ છે એ જીવના પરિણામને કેટલા આકુળિત કરે છે એ પોતે ન સમજી શકે એવો વિષય છે. પણ એનું સ્થૂળ પરિણામ આવે છે ત્યારે એને થાય છે કે આ કંઈક એવું કારણ છે કે આપણે હવે આ કંટ્રોલની બહાર વાત છે, આપણા કંટ્રોલમાં આ વાત રહેતી નથી. તો પછી ઉપયોગને ક્યાંક આધાર લઈ લેવો પડે એટલી ચોપડીમાં છે, એ વાંચતા વાંચતા ઊંઘ આવી જાય. રોજની આ 360 દિવસ આ દશા, રાત પડે એને હેરાનગતિ સ્વરૂપ. એક દિવસે તો જુદી જુદી પ્રવૃત્તિમાં ઉપયોગ જાય, પણ રાત્રે તો કોઈ પ્રવૃત્તિ હોય ને માણસને વિચારો જ આવ્યા કરે. જેનું મમત્વ હોય એના વિચાર આવ્યા વિના રહે. અનુભવથી નક્કી કરી લેવું. જેની ચાહના હોય, જેની જરૂરિયાત હોય, જેનું મહત્વ હોય, જેની રુચિ હોય, એના વિચાર કરવા પડે નહીં. એના એના વિચાર કરવા માટે ક્યાંય ટ્યુશન લેવું પડે નહીં કે નિશાળમાં જવું પડે નહીં ભણવા. આવ્યા જ કરે, ઉખડ્યા જ કરે કે એવડી મોટી ખાણ છે. એને એમ થાય કે આ તો ખૂટતું જ નથી, એવડી મોટી ખાણ છે કે આ ખૂટતું નથી, એવી રીતે વિચાર આવ્યા કરે. અને એ તો બધા એના અનુભવનો વિષય છે. પોતાનું નિજ અસ્તિત્વ છે ત્યાં મમત્વ કરવું, મમત્વ કર્યા વગરનો નહીં રહે જેવી એનો સ્વભાવ છે. પણ જ્યાં પોતાપણું છે, પોતા રૂપે પોતે છે, એવું જે નિજ અસ્તિત્વ છે એને ગ્રહણ કરવું સ્વપણે, એનું મમત્વ કરતા એને બીજા અસ્થાનમાં જ્યાં પોતે નથી, દ્રવ્યગુણ પર્યાયથી જ્યાં પોતે નથી, ત્યાં જે ખોટું મમત્વ થતા દુઃખ ઉપજ્યું છે, એ ખોટું મમત્વ નાશ પામશે ને એનું ફળ જે દુઃખ છે એ પણ નાશ પામશે. પણ જીવને મમત્વ છોડવું નથી ને સુખી થવું છે, બે વાત એક મ્યાનમાં બે તહેવાર નહીં હમાય. આ ઘર મારું પછી એમાં એક ચીજ આડી અવળી ગોઠવણી હોય તો ન ફાવે, આખું ઘરની ઉથલ પાથલ છે પોહાય એને. હે, એક ચીજ જ્યાં રહેતી હોય ત્યાં જ રહેવી જોઈએ, એ બીજી જગ્યાએ ન ફાવે એને. ફાવે તો એને આખા ઘરનો ફેરફાર કેમ ફાવે? પણ ભાઈ તું ક્યાંય આખા ઘરમાં ક્યાંય તું નથી. તું ઘરની સામે ઊભો રહીને નક્કી કર કે આ ઘર મારું દેખાય છે, એમાં મારી ભ્રમણા શું અને આ ભ્રમણા કેમ ટળે. આ પરિવાર મારો દેખાય છે એની સામે ઊભો રહીને જો કે આમાં મારા પણ થાય છે, એમાં ભ્રમણા શું અને એ કેમ ટળે. આ એને પ્રયોગ કરવો જોઈએ. એમાં કઈ વળશે? આ પાડી દેવાથી કઈ વળશે? પછી કઈ દુઃખ નહીં ટળે. એને એ વાત પોતાના ઊંધા અનુભવને પલટ્યા વિના સવળો અનુભવ કેવી રીતે સ્થાન પામશે? શું કઈક અનુભવ પ્રકાશ ગુણ પરિણતિ એક રસ થતા થાય છે. અનંત ગુણોનો એક રસ પરિણતિ થતા સ્વાનુભવ થાય છે. એ જ વસ્તુનું સ્વરૂપ છે જે સર્વગુણ રસના પુંજરૂપ છે. એ અનુભવન છે, એ અનંત ગુણના રસના પુંજરૂપ છે. તે ચેતના ગુણ સંક્ષેપ માત્ર અહીં વર્ણન કરવામાં આવે છે એમ કરીને ફરીને પાછા એ વર્ણનને લીએ છે જુદા જુદા ગુણોથી. ગુણની વાત લીધી છે, કેટલા ગુણોની વાત કરીએ છીએ જે અનુભવમાં આવે છે, ફરીને પાછો કેટલા ગુણોની વાત અહીંયા કરી છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુ દેવ નો, જય હો વિદ્રાગી દિગંબર જિન ધારમણો, જય હો.